તારીખ 15/3/1997, ડાયરીના બોલ નંબર 483 અને 484 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 27.
કોઈ પણ જીવનું જ્ઞાન તે જ્ઞાન જ રહે છે. ચાર નંબર છે ને,
ત્રણ નંબર
છે. કોઈ પણ જીવનું જ્ઞાન તે જ્ઞાન જ રહે છે. જ્ઞાન માટે રાગ કે જ્ઞેય રૂપ થતું નથી. કોઈ પણ જીવનું જ્ઞાન છે એ કઈ જ્ઞાન મટીને રાગ રૂપ થાય ને, કે જ્ઞાન મટીને કોઈ જ્ઞેય જણાય છે તે રૂપે થાય, એમ થતું નથી. તેવું જ્ઞાનનું માત્ર જ્ઞાન રૂપે અનુભવન રહેવું, એ રીતે જ્ઞાનનું માત્ર જ્ઞાન રૂપે જ અનુભવન રહેવું, તેને જ જ્ઞાન અથવા જ્ઞાનનું જ્ઞાન કહેવાય છે. એને જ્ઞાન કહેવાય છે. જ્ઞાન એટલે શું? કે જ્ઞાન જ્ઞાનનું અનુભવન કરે તે જ્ઞાન, એને જ જ્ઞાન કહેવાય છે, અથવા જ્ઞાનનું જ્ઞાન કહેવાય છે, અથવા પોતાનું જ્ઞાન અથવા આત્મજ્ઞાન કહેવાય છે. આત્મા એટલે પોતે. પરંતુ જે જ્ઞાનને એટલે પોતાને અન્ય દ્રવ્ય ભાવ સાથે મળેલું જે જીવ જ્ઞાનને એટલે પોતાને, જ્ઞાનને એટલે પોતાને અન્ય દ્રવ્ય કે અન્ય ભાવ સાથે મળેલું અથવા અન્ય દ્રવ્ય ભાવની અસરવાળું, અસરયુક્ત અસરવાળું અનુભવે છે તેને જ અજ્ઞાન કહેવાય છે. જ્ઞાન તો બધાનું જ્ઞાન જ છે. અનુભવનમાં બે પ્રકાર છે. કોઈ જીવો એટલે સંસારી જીવો બીજાના અસર વાળું પોતાનું જ્ઞાન ને અનુભવે છે, કે મને કોઈની મને આગ્નિની અસર થાય છે, મને આગ્નિની અસર થાય છે, મને આગ્નિની અસર થાય છે. કોઈ ચીજ સારી લાગે છે તો જ્ઞેય ની અસર થઈ ગઈ, કોઈ ચીજ ખરાબ લાગે છે એ પણ જ્ઞેય ની જ અસર થઈ ગઈ. સમા પદાર્થ ની અસર થઈ એનું નામ અજ્ઞાન. અને જ્ઞાન માત્ર જ્ઞાન રૂપે અનુભવાય તેનું નામ જ્ઞાન.
એ તો ભાઈ શ્રી ક્યારે રહે કે પોતે માત્ર જ્ઞાન તરફ વળેલો હોય ત્યારે જ એ દશા રહી શકે ને?
હા, એ તો પછી જે રીતે આખી ક્રમ છે એ રીતે લેવું પડે. તો જ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય, એટલી વાત છે. પણ તો એટલો છે અહીંયા જે જ્ઞાન જ્ઞાનનું જ્ઞાન રીતે માત્ર જ્ઞાનપણે અનુભવન મારીએ છીએ તે જ્ઞાન મોક્ષનું કારણ છે. એવું જે જ્ઞાન છે તે મોક્ષનું કારણ છે. અને જે જ્ઞાન અસરવાળું અનુભવાય છે એવું જે અજ્ઞાન તે સંસારનું કારણ છે. એક મોક્ષનું કારણ છે, એક સંસારનું કારણ છે. કારણ કે આમાં જે સમયસારનો સ્વાધ્યાય વખતે ચાલેલું છે કે જ્ઞાનમ હિ મોક્ષ હેતુ, એક સૂત્ર છે કે જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. એવું આચાર્યદેવે ટીકા કરતા કરતા એક સૂત્ર મૂકી દીધું છે કે જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. તો કે કયું જ્ઞાન? કે માત્ર જ્ઞાન રૂપે અનુભવાય તેવું જ્ઞાન, પણ જે અસરવાળું અનુભવાય છે એવું જ્ઞાન છે, એ સંસારનો હેતુ છે. નિર્દ્રાધિકાર નહી હોવી જોઈએ. 206, 506, 507 એ ગાથા હોવી જોઈએ. બીજું એમણે એ પણ લીધું છે, જ્ઞાનાત એવું મોહ પ્રણશ્યતિ, જ્ઞાન એવું મોક્ષય કારણમ. જ્ઞાન મોક્ષનો હેતુ છે, જ્ઞાન થી જ મોહનો નાશ થાય છે. મોહનો નાશ જ્ઞાન સિવાય થાય નહીં. જ્ઞાનાત એવું મોક્ષ મોહ પ્રણશ્યતિ, જ્ઞાનાત એવું જ્ઞાન થી જ મોક્ષ નો નાશ, મોહ નો નાશ થાય છે. જ્ઞાન અંધકાર સમ નાશે જ્ઞાન પ્રકાશ, મોહ છે એ જ્ઞાન થી નાશ પામે, અજ્ઞાન છે એ જ્ઞાન થી નાશ પામે. જીવને મોહ થાય છે ત્યારે શું થાય છે, કે મોહવશ એને પદાર્થમાં, અન્ય પદાર્થમાં પોતાપણું લાગ થાય છે. શરીર ઉપર મોહ થયો તો આ શરીર મારું, કુટુંબ ઉપર મોહ થયો તો કુટુંબના સભ્ય મારા, મકાન ઉપર મોહ થયો તો મકાન મારું, આબરૂ મોહ હોય તો આબરૂ મારી, એક તો પોતાપણું થાય છે. બીજું કે એમાં સારા નરસાપણું પણ થાય છે, એ પણ મોહને કારણે જ થાય છે. કોઈ ચીજ સારી નરસી નહીં હોવા છતાં, અથવા અનુકૂળતા પ્રતિકૂળતાની કલ્પના પણ મોહથી જ થાય છે. કોઈ અનુકૂળ પ્રતિકૂળ છે નહીં, છતાં એ બધા પ્રકારો ઉત્પન્ન થાય છે એ મોહથી થાય છે. હવે જ્ઞાનથી તેનો નાશ થાય એવા મોહનો નાશ એનાથી થાય કે જ્ઞાનથી થાય? તો એમાં એક તો વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થાય, વાત પૂરી થઈ ગઈ. જેમ કે જ્યાં જ્યાં પોતાપણું થયું ત્યાં એ જ્ઞાન થાય, જ્ઞાનમાં તો એ કઈ આવ્યા નથી, મારું જ્ઞાન નું અસ્તિત્વ ત્યાં નથી, મારું અસ્તિત્વ ત્યાં નથી એટલે જ્ઞાન નું અસ્તિત્વ ત્યાં નથી, હું તો જ્ઞાન સ્વરૂપ છું, મારામાં જ રહું છું. જેવું જ્ઞાન થયું, જ્ઞાન નું પોતાપણે અનુભવન થયું કે હું ઉગ્યો, પોતાપણું ઉગ્યું, પોતાપણું નહીં લાગે. છોકરો છે એમાં પોતાપણું પોતે કરે છે, અનુકૂળ વર્તે ત્યાં સુધી, એ જ પ્રતિકૂળ વર્તે જોઈ, એ પ્રતિકૂળ વર્તો તો હે દેશ આવે છે કે
નહીં?
મારો અને વાલો હતો એ ક્યાંય ગયો, મારા પણ કરીને વાલપ કરતો હતો ક્યાં ગયો? કાઢી મૂકે નોરો કે હું તમને કાઢી મૂકું? તો છોકરો છે કાઢી મૂકવા જાય, છોકરો એમ કે મારે તમને કાઢી મૂકવા છે, હવે શું કરશો? હે બને છે દુનિયામાં, બને છે દુનિયામાં, ન બને છોકરો બાપ ને ન કાઢી મૂકે.
બોમ્બે ગયા હતા ને, રમેશભાઈ મહેતા મળ્યા હતા, એનો એક વાત કરી. મોટા ઘરનું ફેમિલી હશે, સંપન્ન માણસો હશે. આજના છોકરાઓ તો શું છે, ઘરમાં ટેપ ને બધું વગાડતા હોય જોર જોરથી, મોટી ઉંમર ના હોય એટલે ગમે નહીં. અને એક જે એને છોકરાને કીધું કે મને ડિસ્ટર્બ થાય છે, તમે આ બધું બંધ કરો, અથવા બીજે જઈને કરો તમે આ બધું. પછી બે ત્રણ દિવસ પછી એ પાછું કીધું હશે, અને છોકરાએ શું જવું ભાઈ પણ કે જો તમને ડિસ્ટર્બ થાય છે ને, તમે જ્યાં હું તો અહીંયા જ રહેવાનું છું, તમને જે ડિસ્ટર્બ થાય છે તમે ગયા જાઓ, અહીંથી મને ડિસ્ટર્બ નથી થતું અહીંયા.
એટલે શું છે કે મોહથી આ બધું છે, જ્ઞાન એનો નાશ કરે છે. એવા મોહનો નાશ કરવા માટે બીજું કોઈ હથિયાર, બીજું કોઈ સાધન નથી, જ્ઞાન જ એનું સાધન છે. એટલે અનુકૂળ વર્તતો હોય, એને ન સમજાતું હોય ત્યારે થોડુંક પ્રતિકૂળતાની કલ્પના કરી લેવી. એટલે સમજે જશે કે હું કેવું ભૂલ કરું છું, પછી જ્ઞાન કરી લેવું કે આ ભિન્ન રાખવામાં જ, પોતાપણું નહીં કરતા, પોતાને જુદો રાખવામાં જ સાર છે, એ સમજાય જશે. જુદો છો અને જુદા નું જ્ઞાન કરતો, નકામો દુખી થા માંડો. જ્ઞાન થી મોહ નો નાશ થાય છે, અથવા જ્ઞાન જ મોહ ના ક્ષય નું કારણ છે, બીજું કોઈ મોહ નો ક્ષય કરવાનું કારણ નથી. અથવા ભિન્ન પડેલું જ્ઞાન તે જ જ્ઞાન છે, જે ઉપાય પણ છે અને ઉપેય પણ છે. ઉપાય ઉપેય ભાવમાં પણ આ વાત કદાચ લીધી હોય, ઉપાય ઉપેય ભાવ નો અધિકાર પાછો છે. જ્ઞાન ઉપાય પણ છે અને ઉપાય એટલે ઉપાદેય પણ છે. ઉપાયથી સાધવા યોગ્ય તે, ઉપાદેય કરવા યોગ્ય તે. એટલે જ્ઞાન ઉપાય પણ છે અને એવું જ્ઞાન સાધવા યોગ્ય છે, ઉપાદેય પણ છે. બંને પોતે છે, પોતે બંને પોતે છે. અન્ય દ્રવ્યની અસર વાળો પોતાને અનુભવ કરે તે અજ્ઞાન. ભિન્ન રહીને જ્ઞાન ને માત્ર જ્ઞાન તરીકે અનુભવ કરે તે જ્ઞાન. એ જ્ઞાન મોહ નો નાશ કરે, મોહ નો ક્ષય કરે અને મોક્ષ નું કારણ થાય. તેનું અજ્ઞાન સંસારનું કારણ થાય. આપણો સંક્ષેપ છે.
પેલા વાક્યમાં તો વસ્તુ સ્થિતિ મૂકી દીધી, જ્ઞાન કોઈ પણ જીવનું જ્ઞાન
જ્ઞાન છે, જ્ઞાન જ છે. એ માને તો જ્ઞાન છે, ન માને તો જ્ઞાન છે. જ્ઞાન મટીને જ્ઞેય થવાનું નથી. પછી જ્ઞેયને પ્રિય કરે તો જ્ઞાન મટીને જ્ઞેય થવાનું નથી. અભિન્નતા કરતો હતો, અવલોકન માં લીધું તો છૂટું હતું, એટલે છૂટું જોવામાં આવ્યું, એટલે છૂટું પડ્યું એમ કહેવામાં આવે. છૂટું હતું અને છૂટું જોવામાં આવ્યું એટલે છૂટું પડ્યું એમ કીધું. બરોબર, ભૂલ છૂટી ગઈ, બસ એટલું થયું. 1784 સંગ દોષના વિષયની ગંભીરતા સત્શાસ્ત્રોમાં યદ્યપિ અનેક સ્થળે યથા પ્રમાણ દર્શાવવામાં આવેલ છે. સંગ દોષની ગંભીરતા એટલે શું? કે જે ન કરવા યોગ્ય એવો અસત્સંગ અથવા કુસંગ એ કરવા યોગ્ય નથી, છતાં જીવ જો કરે તો એનો દોષ એને થયા વિના રહે. એ ગંભીરપણે શાસ્ત્રોમાં એ વાતને દર્શાવવામાં આવે છે કે આ બહુ ગંભીર વાત છે. સંગ કરતા પહેલા 7 વખત વિચાર કરવો, ગમે તેનો સંગ કરાય તો પણ, આટલું શાસ્ત્રમાં કહ્યું છે તો પણ. એક બાજુ જીવને સત્સંગની ઓળખાણ અને મૂલ્યાંકન નહીં હોવાથી, બીજી બાજુ સંગદોષ અર્થાત શ્રદ્ધા પ્રધાન પાત્રતા માપીને હીન શ્રદ્ધાવાળા જીવના સંગથી થતું નુકસાન પણ સમજવામાં આવતું નથી. શું વાત લીધી છે? એક બાજુ જીવને સત્સંગની ઓળખાણ નહીં હોવાથી સત્સંગનું મૂલ્યાંકન નથી, સત્સંગની ઓળખાણ નહીં હોવાથી સત્સંગનું મૂલ્ય નથી. કે સત્સંગ છે એ મારા માટે અમૃત છે, અમૃતનું મૂલ્ય કેટલું કે હું બીજા કોઈ પદાર્થની સાથે એની સરખામણી ન થાય એટલું. એ મૂલ્ય નહીં હોવાથી સંગદોષ અર્થાત શ્રદ્ધા પ્રધાન પાત્રતા માપીને દર્શનની તીવ્રતા વાળા જીવના સંગથી થતું નુકસાન પણ સમજવામાં આવતું નથી. એટલે શું છે? સંગદોષમાં જેનો સંગ કરવો છે એ શ્રદ્ધાને માપવી, શ્રદ્ધાને માપવી. દર્શનોની તીવ્રતા વાળા જીવનો સંગ થાય તો પોતાને કેટલું નુકસાન થાય એ સમજવામાં નહીં આવે. મોટા માટે શું છે? મોટા ભાગે કે જેનો સંગ કરવો છે એની પાત્રતા જોવી જોઈએ, અને પાત્રતાનું માપ દર્શનની તીવ્રતા મંદતા ઉપર છે. આમ વાત છે, પાત્ર જીવનો સત્સંગ કરો અને તીવ્ર દર્શન હોય સંગ નહીં કરો. શ્રદ્ધા પ્રધાનતાથી પાત્રતા માપવી, દર્શન નું કેટલો તીવ્ર છે. હા, અને દર્શન નું કેટલો મંદ છે એમ લેવું. ખ્યાલ કરવો જરૂરી ખરો, પોતે પોતાના દર્શન મૂળને સમજવા માંગતો હોય તો પોતાના પરિણામ ઉપરથી બીજાના પરિણામને પણ સમજી તો શકે. એવી રીતે અપેક્ષા લાભની છે, અને પોતાની ભૂલથી કે પોતાની ચોકસાઈથી, ચોકસાઈ નહીં કરવાથી નુકસાન થઈ જાય, તો પોતાના લાભ નુકસાન એટલે પોતાના પ્રયોજનની દૃષ્ટિથી વિચારવું છે. એના દોષને મુખ્ય કરવો છે એમ નથી, જણાય તો ગૌણ કરી નાખવાનો, પણ આપણે પછી એના સંઘમાં જવાની જરૂર નથી. એના સંઘમાં જવાની જરૂર નથી,
જોઈએ નથી કરવાનું, જોઈને એક વાર નક્કી કરી
લેવાનું. હા, સામાન્ય રીતે સામાન્ય રીતે તો ધર્મના ક્ષેત્રમાં આવેલા અમને, આપણે બધાને મુમુક્ષુ જ કહીએ છીએ, આપણે બધા આ ભેગા થાય છે બધા મુમુક્ષુ, એમ નથી લેવાનું. એમાં વિવેક કરવાનો છે કે જે વિશેષ પાત્ર હોય, વિશેષ ગુણી હોય, એનો સંગ કરવો.
બેય વાત આવે છે કે નહીં, બીજી બાજુ એક વાત એ આવે છે કે બીજાની યોગ્યતા માપવાનો અધિકાર મુમુક્ષુ નથી,
માપવાનો નથી પણ પોતાના પ્રયોજનની દૃષ્ટિથી તો એને માપવાનો અધિકાર નથી. એટલે શું
એના મર્યાદાનું
કે એને 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 જજમેન્ટનું લખવું કે એ નહીં કરવું.
હા,
પણ આપણા પ્રયોજન માટે વિચારવું નહીં, એવું ક્યાં વાત છે એમાં? ખાસ પ્રકાર થી વાત છે, ગડબડ થઈ જાય. લાભ થાય એ ખબર પડે અને નુકસાન થાય એ ખબર પડે, આના પરિણામ કઈ બાજુ જાય છે એના ઉપર જરાક વોચ હોય તો તરત ખબર પડે કે કેમ આમ થયું, આપણે આનો સંગ આ રીતે કર્યું એટલે થઈ ગયું, આપણે જોડાઈ ગયા, આપણે શું કર્યું, અનુમોદન કર્યું, શું કર્યું, એવી રીતે જોવાનું.
શ્રી જે રીતે કોઈ મુમુક્ષુની પ્રતિષ્ઠા છે,
હા,
પ્રતિષ્ઠા થઈ હોય, એક્ઝામ્પલ આપણે મુંબઈની પ્રતિષ્ઠા, આમાં પ્રતિષ્ઠામાં આપણું તો કોઈ પ્રયોજન હોય નહીં ને ત્યાં સત્સંગનું વિશેષ કારણ બને, એવી પ્રતિષ્ઠામાં જવાનું કોઈ
કારણ સમજાણી હોય તો એ બધું જોઈ વિચારીને પગલું ભરે. અને શાસ્ત્રમાં એ વાત ઉપર વજન છે, બહુ વજન છે, કેમ કે મુમુક્ષુ જીવ છે એ નિમિત્તાધીન દ્રષ્ટિ વાળો છે, જેના સંગમાં જશે એનો રંગ ચડ્યા વગર નહીં રહે. એટલે સત્સંગનો મહિમા એટલો કર્યો છે અને કુસંગનો નિષેધ પણ એટલા જ જોરથી કર્યો છે. હા, તરત ખબર પડે, તરત ખબર પડે. અને તેથી બહુભાગ મુમુક્ષુઓનું આયુષ્ય, આયુષ્યનો સમય માર્ગ પ્રાપ્તિના આ પ્રકારના અવરોધને લીધે વ્યય થઈ જાય છે. આયુષ્ય અથવા સમય વ્યય થઈ જાય છે, વપરાઈ જાય છે. મોટાભાગના મુમુક્ષુઓનો માર્ગ પ્રાપ્તિનો અવરોધ સંગ દોષ છે, એમાં નીકળી જાય છે. શાસ્ત્રમાં તો ભાવલિંગી મુનિરાજને આ વિષયમાં ગંભીર ચેતવણી અપાઈ છે. એમાં શું છે કે મુનિસંઘની અંદર બધાનો બાહ્ય વેશ તો સરખો છે, નગ્ન મુનિઓ છે બધા, જે ભાવલિંગી મુનિઓ છે એને ચેતવણી ગંભીર રીતે આપી છે આચાર્યએ. હા, કે તું દ્રવલિંગી નો સંગ કરીશ નહીં, એવી રીતે ચેતવણી આપી છે.
એટલા સમર્થ છે તો એ મુનિરાજ ના સંઘમાં રહે છે બધા.
હા,
એકલ વિહારી તો ઘણા ઓછા હોય.
હા,
બોબા તો સંઘમાં જ હોય.
સંઘમાં જ રહે. બહુ સમર્થ મુનિ હોય, એ જ એકલ વિહારી હોય, એને જીન કલ્પી કે છે. આ બધા સંઘ મારી અને સ્થવિર કલ્પી કે છે. મોટા ભાગે સંઘ મારી એટલે એકબીજાનો સત્સંગ એકબીજાને રહ્યા કરે. કેમ કે જેમ ઉપર જાઓ એમ કેડી હાંકડી માર્ગને, માર્ગમાંથી કેડી થઈ જાય ને હાંકડી કેડી થતી જાય, તો બહુ જ સંભાળીને ચાલવું પડે, નહીતર માર્ગમાંથી આઉટ થતા વાર લાગે નહીં. જરાક વગ આગો પાછો પડ્યો તો માર્ગ માંથી ગયો, તો હાંકડો માર્ગ છે આગળ જતા. જેમ ઉપર જાય એમ રસ્તો હાંકડો થતો જાય, એમ ઉપર જાય એમ રસ્તો હાંકડો થતો જાય છે. બહુ સંભાળીને ચાલવું પડે. એટલે મુનિઓ બહુ સંભાળીને ચાલે પરસ્પર સત્સંગ મારી. હે, શાસ્ત્રમાં જે આ ભાવલિંગી મુનિરાજને આ વિષયમાં ગંભીર ચેતવણી અપાય છે, તો નીચેના સાધક અને મુમુક્ષુ જીવે તો તેને અતિ ગંભીર દ્રષ્ટિકોણથી વિચારીને પ્રવર્તવું ઘટે છે, એમ વાત છે. અને આ બાબતની સૂક્ષ્મ અને તીક્ષ્ણ જાગૃતિ રાખવી ઘટે છે, જેથી સંભવિત નુકસાનથી બચી શકાય. મુલાકાતમાં તો મુનિને ત્યાં સુધી કહી દીધું છે. કોઈ મુનિ એમ કે પણ બીજા મુનિઓનો સંગ અમને મળતો નથી, અમે એકલા મુનિ થઈ ગયા છે, શું કરવું? પછી દ્રવલિંગ હોય તો દ્રવલિંગ એના સંગમાં જ રહીએ ને, અમે તો બીજા ભાવલિંગી દેખાતા નથી, અમે એકલા ભાવલિંગી છીએ, એટલે પછી એના સંગમાં રહીએ છીએ તો નહીં. બહુ કડક વાત કરે છે કુમકુંડ આચાર્યનું મૂળાચાર છે, તો કે તને તું એકલો ન રહી શકતો હોય ને તો લગ્ન કરી લેજે. શું કીધું? એ તને ચારિત્ર નો દોષ લાગશે, પણ તારા શ્રદ્ધા નો દોષ તો તેવું કઈ ન થવું જોઈએ. એટલું બધું કડક વાત કરી છે. મોટા દોષ ની ગંભીરતા ઘણી છે. આખી જૈન નીતિ છે, જીનેશ્વર દેવ ની જે નીતિ છે એ મોટા દોષ ને મટાડવાની છે. અને મોટા દોષની આપણે ત્યાં ગંભીરતા નથી, એટલે દર્શન મોહની એટલી ગંભીરતા નથી જેટલી ચારિત્ર મોહના દોષની ગંભીરતા છે. જેમ કે પોતાપણું કરીએ છીએ આપણે આપણા સંયોગોમાં, આમ નોર્મલ લાગે, આપણો કુટુંબ પરિવાર આપણું ઘર આપણા આપણા આપણું બધું જે ગણાતું હોય એ સામગ્રી બધી એમાં પોતાપણું થાય, કર્યાને કઈ નથી થતો, બહુ ગંભીર દોષ છે. બીજા ચારિત્રના દોષ કરતા એ દર્શન નો ગંભીર દોષ છે. અને મુમુક્ષુની ભૂમિકા એ દોષ મટાડવા માટેનું જ ક્ષેત્ર છે. હા, ચારિત્ર નો દોષ મટાડવાનો ફિલ્ડ નથી. મુમુક્ષુની ભૂમિકા રાજા સામે જ લડે છે મુમુક્ષુ, પછી ઓલું તો સૈન્ય છે, એ કઈ ઊભું રહેવાનું નથી. પણ જગતની અંદર ટ્રેડિશન ઊંધી છે, રૂઢિ ઊંધી છે. જગત ની રૂઢિ માં ચારિત્ર નો દોષ એ મોટો દોષ ગણાય છે.
હા,
એને એવું કહી દીધું એ નાનો દોષ છે, ઓલો મોટો. ગુરુદેવ બહુ ચર્ચા કરતા આ વિષય ઉપર. એટલે શું છે કે એવો કોઈ ધાર્મિક સમ્યક દ્રષ્ટિ હોય કે એવી રીતે એમ શું એમાં શું છે? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ, માનો કે મિથ્યા દ્રષ્ટિ છે ચાલ, પણ ધર્મ બુદ્ધિ એ તો સમ નથી કરતો. પણ ધર્મ બુદ્ધિ એ સંગ કરે છે. એની સ્ત્રી સાથે ધર્મ બુદ્ધિ એ તો સંગ કરતો નથી. સંસાર નો પ્રસંગ છે એટલે ત્યાં દર્શન મો નહીં તીવ્ર થાય. કેમ કે આયા તને જ્ઞાન છે તો ભિન્ન તો રહેવાનો છે. સંસારમાં જે ઉદયના સંયોગો છે સ્ત્રી આદિ, એનાથી ભિન્ન તો રહેવાનો છે. એટલે એનું સમ્યક તો જળવાઈ રહેશે, વડાપણ તો સમ્યક થઈ જશે એમ કેવું છે. આપણે વેપાર કરીએ એમાં વ્યાજ જાય તો વાંધો નહીં, પણ મૂડી જ વહી જાય તો કોઈ માણસ એમ કે ભાઈ વ્યાજ તમે હમણાં મૂકી દો, મૂડી લઈ લ્યો તો આપણે લઈ લઈ કે નહીં, હા ચાલો બીજે લગાવી દઈશ. હા, વ્યાજ ને પકડી રાખે અને મૂડી વહી જાય તો મૂર્ખ ગણાય કે નહીં? એના જેવું છે, એ સમ્યક છે એ તો મૂડી છે. ચારિત્ર દોષ છે એ કઈ ગૌણ છે. એમ કે સામાન્ય બુદ્ધિમાં એ ન સમજાય એવી વાત છે. આચાર્યજી જે વાત કરી છે એ બહુ ઊંડાણથી વાત કરી છે.
શ્રી કોઈ મૂકું છે એને સત્સંગ નથી મળતો, કુસંગ અને અસત્સંગ થી બચવા માટે એ છાપાનો આધાર લે, એ વધારે સારું કે કુસંગ અસત્સંગ કરે એ વધારે સારું?
એ તો બે છે, બે એક જ છે. છાપું થઈ જાય કુસંગ જ છે. છાપું ન લેવું જોઈએ, શાસ્ત્ર લેવું જોઈએ. શાસ્ત્ર તો મળે છે કે નથી મળતો કે છાપું જ મળે છે?
ચોવીસ
કલાકમાં ના વાંચવું, વાંચે નહી તો ચિંતન કરે,
ચિંતન કરે પછી
પ્રયોગ કરે, પ્રયોગ કરે ને તો તમારે 24 કલાક નીકળી જાય, ખબર ન પડે. પ્રયોગ કરી જુઓ, પ્રયોગ કરશો તો તમારો બધો કેટલો સમય નીકળી જશે એમાં થાકશો નહીં. તમે વાંચનમાં થાકશો, ચિંતનમાં થાકશો, પ્રયોગમાં નહીં થાક. એવો વિષય છે, પ્રયોગમાં એ તો રસ આવે છે,
શાંતિ મળે.
અને પ્રયોગમાં જેટલા તમે પ્રયોગનું ફળ રોકડું છે, તમને એ વખતે પરિણામમાં લાભ દેખાશે. એ ઠીક છે, ખોટા ગુરુ નો તો ઠીક છે. હા, એટલે એમાં શું છે, દર્શન મોહનો ભય સ્થાન નથી, દર્શન મોહ બધવાનું ભય સ્થાન નથી. એ ઠીક છે, એ તો ઠીક છે, એમાં કઈ વાંધો નથી. તને ઊંધે રસ્તે ચડાવે એવો તો સંગ કરીશ નહીં, પણ તને ઊંધે રસ્તે નહીં ચડાવે. એ ઠીક છે,
કોણ બચાવે ત્યાં દો રંગી ધર્મી તણા પડા. આ નાઠરિયા ક્યાં કેવી પરિસ્થિતિ, ઠેકાણું
આકાળમાં તો ઘણું અઘરું છે, એ તો યથાર્થ સત્સંગ ક્યાંય નથી, એટલે બચવું બહુ અઘરું છે. કુસંગે જઈ ચડે, ધર્મના ક્ષેત્રમાં કુસંગ થી ખબર પડે નહીં,
લખીને બેઠા છે.
સંસારના કાર્યોમાંથી નવરો થાય ને, એમાં કલાક બે કલાક નવરો થાય તો કુગુરુ પાસે જાય, થઈ જાય, મુકાઈ જાય,
લૂંટી લે એમ
લીધું છે. એમ કેવાય, એમ કેવા માનવ એ વાત ઠીક છે, એ અપેક્ષા ઠીક છે. એવી જ અપેક્ષા છે, આ મૂળાચારમાં છે એવી જ અપેક્ષા છે. કેમ કે મિથ્યા માન્યતા વાળાના સંઘમાં એની મિથ્યા માન્યતાનું અનુમોદન થયું, મોટો અપરાધ થઈ જાય, દર્શન મોટો તીવ્ર થઈ જાય, એવું બને. અત્યારે તો દ્રવલિંગી નથી, પણ શ્રદ્ધા નો મોટો દોષ છે ને એનો, દર્શન માં તીવ્ર કરીને બેઠા છે એટલે એને અનુમોદન, એને જો તમે વંદનાદિ કરો તો અનુમોદન મળી ગયું ને કે તમે કર્યું બરાબર, અનુમોદન મળી ગયું. હા, જો શુદ્ધ તમે દ્રવ્યલિંગ જુઓ તો નમસ્કાર કરીને આહારદાન આપો નવધા ભક્તિથી, ત્યાં સુધી છૂટ છે. પણ ઉપદેશ લેતા પહેલા એને શ્રદ્ધાની તપાસ કરી લેવી, પરીક્ષા પ્રવચન સારમાં એ વિષય છે, આરદાન સુધીની છૂટ છે. પણ શુદ્ધ દ્રવ્યલિંગ જુઓ તો પરિચય કરતા ખબર પડે કે આ દ્રવ્યલિંગી છે, ભાવલિંગી નથી, તો પછી સંઘ છોડી દેવાનો. આર ભલે આપી દીધો હોય તમે ત્યાં સુધી, હા જાય ના પછી ના પછી ના થાય, પછી સંઘ છોડી દેવાનો.
સાપ ને દોરડી સમજીને પકડી રાખી હાથમાં, સાપને દોરડી સમજીને હાથમાં પકડી રાખી હોય પછી ખબર પડે આ સાપ છે
તો કોઈ રાખે,
કેટલી સેકન્ડ લાગે છોડતા પછી?
તો ખબર ન હોય તો અજાણ્યા હોય ત્યાં સુધી એનું બહારનું દ્રવ્યલિંગ ચોખ્ખું જોઈને આરદાન સુધી બરાબર. પણ પરિચય કરતાં ખબર પડે પછી સંઘ નહીં કરવાનો, પછી સંઘ છોડી દેવો જોઈએ. સંઘ દોષ ની ગંભીરતા ગણી છે, ટૂંકામાં એમ સંઘ દોષ ની ગંભીરતા ગણી છે. હા, તો ખરું કરવા
કઈક બીજું હજી ક્યાં,
મૂળ વાત તો એ છે કે સાચી લાઈન પકડવી જોઈએ, જ્ઞાન દશા પ્રાપ્ત થાય એની સાચી ક્રમ વાળી લાઈન પકડી લેવી જોઈએ, અને એ લાઈન ને ચાલ્યા જવું જોઈએ, પોતાનું આત્મ કલ્યાણ કરી લેવું જોઈએ.
હજી કોઈ જબરજસ્તી તો બોલાતી નહીં કે, હા દર્શન
કરવા ના અત્યારે તો કોઈ દ્રવલિંગી પણ નથી. હમણાં મુંબઈ તો બોરીવલીના મંદિરમાં બાજુમાં બે સાધુ હતા, બે ત્રણ બેરાવ બેસી રહ્યા ને ગપાટા મારતા હોય એવું લાગે. આ લોકો એક દિવસ ગયા હતા પૂછવું, તો હું જ્યોતિષનું બહુ સારું જાણું છું, કે તમારે જોવરાવું હોય તો કહેજો, સામેથી ઓફર કરે સાધુ. તમારે કોઈ બેન તકલીફ હોય તો મને કહી દેજો, હું જ્યોતિષ બહુ સારું જાણું છું. આવું ન તમારે કરાય તો કે ભાઈ તમે બીજે જાવ એના કરતા અમે તમે અહીંયા આવ્યો એટલે અમે આવું કરીએ છીએ. ઠીક, તમારું હું પણ હવે બહુ અત્યારે તો હા લાઈન ફરી ગઈ છે.
મુનિરે ગુસ્સો આવ્યો તો કમંડલ લઈને માથા
મારી
સાપુર મંદિર માં બનાવ બની ગયો.
એને પોતાનો કંટ્રોલ ન હતો, સ્વાભાવિક છે. મુનિ થઈ ગયા કસાય ટાળે કે
જય સનાતન દિગંબર જય ધર્મ જય.